नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम।
जो जैन सिद्धांत प्रश्नोत्तर माला नो सातमो अधिकार जे सात तत्व अधिकार छे एमां आपणे सात तत्वनी चर्चा करी अने हवे पंच परमेश्वरीना जे मूल गुणोनी चर्चा आपणे करीए छे। એમાં આપણે છેલ્લે સાધુ પરમેશ્વરીના 28 મૂળ ગુણોની ચર્ચા કરી હતી અને આજે આપણે જે અમુક મૂળ ક્વેશ્ચન હજી બાકી છે જેવી રીતના અરિયંત ભગવાનના 18 દોષ, સાચા આગમનું લક્ષણ, સર્વજ્ઞ ભગવાનનું લક્ષણ અને જૈન ધર્મ, આ ચાર ક્વેશ્ચન આપણા મેઇન બાકી છે. જો થોડુંક રિવિઝન લઈએ, જે જીવ સાત તત્વનું સ્વરૂપ જાણે છે એ અગ્રહિત મિથ્યાત્વ દૂર કરે છે અને જે જીવ સાચા દેવશાસ્ત્ર ગુરુને જાણે છે એ ગ્રહિત મિથ્યાત્વને દૂર કરે છે. તો સાચા દેવશાસ્ત્ર ગુરુને જાણવા માટે એમના જે પંચપરમેશ્વરીના અથવા દેવશાસ્ત્ર ગુરુના જે મૂળ ગુણો છે એમનું જે સાચું સ્વરૂપ છે એને જાણવું અત્યંત અગત્યનું છે. એના માટે થઈને આપણે એ પંચ પરમેશ્વરીના મૂળ ગુણો કયા કયા છે એની આપણે ચર્ચા છેલ્લા 3-4 ક્લાસથી કરી રહ્યા છે. જો આપણે સૌથી પહેલા અરિયંત ભગવાનના 46 મૂળ ગુણો જોઈએ, એમાં 10 તો જન્મથી હતા, બીજા 10 કેવલ જ્ઞાન ઉત્પન્ન થતા પ્રગટ થયા, 14 ગુણો દેવોકૃત હતા એ 34 થયા, પછી 8 પ્રાતિહાર્ય હોય છે અને મૂળ તો એમના જે 4 અનંત ચતુષ્ટય હોય છે એમ કરીને 46 મૂળ ગુણો થાય છે. પછી સિદ્ધ પરમેશ્વરીના આપણે 8 ગુણો જોયા. સિદ્ધ પરમેશ્વરીના હવે શરીર તો છે નહીં, એટલે શરીરને સંબંધિત એકે જે બાહ્યના ગુણો છે એકે બચ્યા નહીં. હવે ખાલી 8 આત્માના આંતરિક ગુણો જે છે બસ એ જ એમને રહ્યા. એટલે આમ તો અનંત ગુણો છે અને અનંત ગુણોની શુદ્ધિથી અનંત ગુણો પ્રગટ થયા એમ કહી શકાય. અહીંયા તો ખાલી 8ની મુખ્યતાથી વર્ણન કરે છે. એના પછી આચાર્ય પરમેશ્વરીના આપણે 36 મૂળ ગુણો જોયા, તો એમાં 10 ઉત્તમ સમાધિ, 10 ધર્મ, પછી 12 પ્રકારના અભ્યંતર અને બાહ્ય એ 12 પ્રકારના તપ, 5 આચાર, 6 આવશ્યક અને 3 ગુપ્તિ, એમ કરીને 36 ગુણો આચાર્ય પરમેશ્વરીના જોયા. પછી ઉપાધ્યાય પરમેશ્વરીના 25 ગુણો જોયા, તો 11 અંગ અને 14 પૂર્વ, એમાં આપણે પૂરી જીનવાણીની આખી વ્યવસ્થા, 12 અંગનું વર્ણન બધું ડિટેલમાં જોયું. અને હવે મુનિરાજના 28 મૂળ ગુણો, તેમાં આપણે 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિષયનો નિરોધ, 6 આવશ્યક અને 7 અન્ય ગુણ, એમ કરીને આપણે લાસ્ટ ક્લાસમાં જ આ બધી ચર્ચા થઈ ગઈ. અન્ય ગુણો કયા કયા જોયા આપણે, કે કેશ લોચ કરે છે, નિર્ગ્રંથ દિગંબર દશા એમની છે, એમની પાસે હવે કોઈ પરિગ્રહ નથી, ખાલી એક પીછી અને કમંડળ, એ પણ શુદ્ધિના ઉપકરણ તરીકે કમંડળ અને અહિંસાના ઉપકરણ તરીકે પીછી આદિ રાખે છે. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે પીછી મોર પીછની જ કેમ હોય છે, એ બધી આપણે થોડી ચર્ચા કરી. એના પછી અસ્નાનતા, જ્યાં શરીરનો જ મોહ નથી તો હવે નાવા ધોવાનો પરિગ્રહ ક્યાં રાખવો, બરાબર, અસ્નાનતા, ભૂમિ શયન, દાંતણ ન કરવું, ઉભા ઉભા આહાર કરવું અને દિવસમાં એક વાર આહાર કરવો, આ એમના 7 અન્ય ગુણો છે. આની ચર્ચા પણ આપણે લાસ્ટ ટાઈમ થઈ. હવે જો મુનિરાજના ગુણો જોવા માટે તો ઘણા બધા છે. આજે હું આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ અહીંયા બિરાજમાન છે એમાં મુનિરાજના આમ તો શ્રાવકાચાર છે, એટલે પહેલા શ્રાવકોના જે અણુવ્રત આદિની આમાં ચર્ચા કરી ડિટેલમાં, એના પછી શ્રાવકોને પણ कोण रोल मॉडल छे एटले केवु पद एमना माटे पण आश्रय करवा योग्य छे तो मुनिओनु पद आश्रय करवा योग्य छे अने ए पद केवु होय छे एम करीने मुनिराजोना गुणोनी आमां चर्चा करी छे तो एमां घणी बधी वस्तुओ छे आपणे तो बधी जोई शकवाना नथी जो बार तपना भेद छ आवश्यक त्रण गुप्ति पांच समिति दस धर्म बावीस परिषद बावीस प्रकारना परिषदोथी जीते छे राग राखता नथी कर्मो बीजी घणी बधी वस्तु छे तीर्थंकर नाम प्रकृतिनो बंध केवी रीतना थाय छे आदि आपणे तो एक जे नवदा भक्तिनु प्रकरण मैं पहला वात करी थी कि आपणे जोशुं एटले आपणे आजे एने जोईए छे जो नवदा भक्ति कोने कहेवाय आपणे एक बे क्लास पहला चर्चा थई हती कि समझो विदेह क्षेत्रमांथी अथवा क्यांयथी कोई चारण वृद्धिधारी मुनिराज आपणा घर आंगणे पधारे तो आपणे एमने आहार दान केवी रीतना करावशुं एमनी विधि आपणने ख्याल छे तो एनी विधि जे होय एने नवदा भक्ति कहेवाय छे जो आप पुरुषार्थ सिद्धि उपाय में गाथा नंबर 168 छे क्यारे पण कोई पण महापुरुष आवी रीतना आपणा घरे आवे कोई मेहमान पण आपणा घरे आवे तो आपणे एमनो आवकार करीए कोई सामान्य आपणा सगा संबंधीओ आवे तो पण एनो आवकार करीए अने एमां पण जो सगा संबंधीओमां पण कोई वडील होय अथवा कोई समाजना मुखिया आदि होय कोई अत्यंत धनिक पुरुष आदि होय અને એ આપણા ઘરે આવે તો આપણે એમનું કેટલું હજી વધારે સન્માન કરીએ કે નહીં તો હવે આપણા ઘરે કોઈ મુનિરાજ પધારવાના હોય તો એમના માટે તો કેટલું સન્માન અને એમનો આવકાર કરવો જોઈએ જો એ પ્રકારનો આવકાર ન થાય તો એ એમની વિધિમાં અંતરાય પડે છે જો મુનિરાજના આહારદાનની વિધિઓના અંતરાયોની પણ ઘણી બધી ચર્ચા છે જ્યારે કોઈ બાળક રડતું હોય ક્યાંય બહુ ઘોંઘાટ થતો હોય ચીસાચીસ કંઈક થતી હોય કંઈ આહારમાં અશુદ્ધિ આવી જાય આપણે હમણાં જોશું કે મન શુદ્ધિ વચન શુદ્ધિ કાય શુદ્ધિ તો શારીરિક રીતે શુદ્ધિમાં કંઈક અશુદ્ધિ આવી જાય ભોજનમાં કંઈક અશુદ્ધિ આવી જાય મનના વિચારોમાં કંઈક અશુદ્ધિ આવી જાય તો એમના ભોજનમાં અંતરાય થઈ જાય છે તો એ ત્યારે જ પાછા વયા જાય છે એમનો જે અભિગ્રહ નિર્ણય જે લીધો હોય એમાં અંતરાય સમજીને એ પાછા વયા જાય જેવી રીતના એ મુનિરાજનો આહાર જે બને તો એને આપણે શુદ્ધ આહાર શુદ્ધ ભોજન કહીએ ને સોલનું ભોજન કહીએ કદાચ સાંભળ્યું હોય તો સોલેનું ભોજન એટલે એ અત્યંત શુદ્ધ વસ્તુઓથી ભોજન બને આપણે એકે બજારના મસાલાઓનો ચાલે મીઠું આદિ પણ જે આપણે વાપરીએ તો આ ટાટા નમક ને બધું નો ચાલે એમનું રોક સોલ્ટ જે હોય ને સિંધાલુ મીઠું એ જુદું આવે એ પણ મર્યાદિત હોય એ સિંધાલુ મીઠું આપણે ઘરે લાવીને પેકેટમાં પડ્યું હોય એ ન ચાલે એ સિંધાલુ મીઠું ગાંગડાઓમાં આવે એને તમારે વોશ કરીને પ્યોરિફાય કરીને રાખવું પડે વોશ એટલે એનું શું જે ઉપરથી કંઈક ગંદકી હોય તેને ધોઈને સુકાવીને એને ગાંગડાઓના જ ફોર્મમાં સ્ટોર કરીને રાખે અને પછી જ્યારે જમવામાં નાખો ને ત્યારે જ ક્રશ કરે અને તરત વાપરે કેમકે જો પહેલા ક્રશ કરીને રાખ્યું હોય તો આ મીઠું બધું હાઇગ્રોસ્કોપિક હોય ને એટલે પાણી શોષી લે વાતાવરણમાંથી અને જ્યાં પાણી છે ખાવાની વસ્તુ છે ત્યાં તો જીવ ઉત્પન્ન થઈ જ જાય ખ્યાલ આવે એમના જે બધા મસાલાઓ હોય જેવી રીતના હળદર આપણે વાપરીએ તો આપણી પાવડર હળદર નો ચાલે એના માટેની જે બધી આખી હળદર આવે ને એ આખી હળદરને પહેલા ધોઈને સુકાવે અને એને પછી ડબ્બાઓમાં ભરી રાખે ઘઉંનો લોટ આદિ પણ એવી રીતના હોય કે એની મર્યાદા ફક્ત 5 દિવસ કે 7 દિવસની હોય વેધર પ્રમાણે ઉનાળામાં 7 દિવસ હોય શિયાળામાં 5 દિવસ હોય અને ચોમાસામાં તો 3 દિવસ જ હોય તો એ તાજા દળેલા ઘઉંનો લોટ વાપરવો તો જ એ આહાર એમને યોગ્ય છે સિમિલરલી શાકભાજીમાં પણ કંઈક બધા શાકભાજી ન લે જે પણ ઓલા બહુ બીજ આદિ પણ હોય ટમેટા આદિ પણ ના ખાય કેમકે બહુ બીજ કહેવાય ખ્યાલ આવે છે ને એટલે એ જાતનું મુનિરાજનું એક સોલનું ભોજન બને એ ભોજન બનવાની આખી વિધિ જુદી છે એની આપણે ક્યારેક કોઈ ચરણામ યોગના ક્લાસ લેતા હશું ત્યારે આપણે ચર્ચા કરશું પાણી ગળેલું વાપરવું પડે એ તો આપણને ખ્યાલ જ છે પણ એમાં પણ આપણું મ્યુનિસિપાલિટીનું પાણી ન ચાલે એમનું કુવાનું પાણી હોય. આ કુવાનું પાણી છે, હું તો વોટરની ફિલ્ડમાં છું એટલે મને વધારે આમાં ખ્યાલ આવે. જે મ્યુનિસિપાલિટીનું પાણી હોય ને એ ત્યાં પ્યુરિફાય કરીને આવે આપણને, બરાબર. તો ત્યાં જેટલા જીવોની હિંસા થાય એ પ્લસ પાઇપલાઇનમાં જે આપણા ઘરે આવે, તો પાઇપલાઇન શું આપણા એકદમ શુદ્ધ, આપણા ઘરના વાસણો જેટલી શુદ્ધ હોય, અંદરથી પાઇપલાઇનમાં કેટલી શેવાળ ને બધું હશે વિચાર કરો. એ પાણી આપણા ઘરે આવે પછી આપણે એને પ્યોરિફાય કરીએ, તો એ જે પ્રોસેસમાં જેટલા જીવોનો ઘાત થાય એ બધો ઘાત એનો પાપ મુનિરાજને, એટલે એને હિંસાનો દોષ લાગે, એટલે એ પાણી ન વાપરે. જે કૂવાનું પાણી હોય ને એ જમીનમાં નેચરલી, જમીન કેવી હોય આપણી, પોરસ જમીન હોય, તો જે ગ્રાઉન્ડ વોટર હોય ને એ નેચરલી એ પોર્સમાંથી પ્યોરિફાય થઈને આવે. અને એને પછી ઓલું હવે આપણે આ તો હવે બધી સિસ્ટમો બદલાઈ ગઈ, આપણે લોકો પંપ લગાવીને પુશ કરીએ એ બધું બી ન ચાલે. જે મૂળ તો કેવી રીતના હોય, તમે બાલ્ટી નાખીને ઓલું ખેંચો અને ખેંચીને પણ ત્યાં જે ઘડો કે કાંઈ મૂક્યું હોય વાસણ, તરત એને ગળી લો. એ ગળેલું પાણી એ પછી જે ગળનું હોય ને એની જીવની પાછી કૂવામાં જ કરો, કેમકે એ જીવની ક્યાંક બહાર કરીએ તો પાછા એ જીવો મરી જાય. જીવની ખ્યાલ આવે છે ને, જીવની શું હોય, એ જે પાણી ગળનાથી પાણી ગળ્યું એ ગળનાને ઊંધું કરીને એ ગળેલા પાણીથી જ એને રિન્સ કરે, એટલે એમાં જે જીવો અટકી ગયા હોય ગળનામાં એ બધા પાછા ઓલા પાણીમાં આવી જાય, ગળેલા પાણીમાં નહીં, જે બીજું એક્સ્ટ્રા પાણી છે એમાં, અને એ પાણીને પાછું કૂવામાં વિસર્જિત કરે, એને જીવની કહેવાય. એટલે એ જીવોની પણ હિંસા ન થાય. એ પણ આપણે આમ પાણી કાઢ્યું, હવે જીવની કરી, પછી બાલ્ટીમાં પાણી આવ્યું, હવે એને ઉપરથી જ આમ કૂવામાં ઘા કરી દીધો એમ નહીં, તો ઉપરથી પડે તો પાછા બધા મરી જાય. એને જેન્ટલી પાછું તમારે બાલ્ટીને ફરીથી અંદર નાખવી પડે અને એને જેન્ટલી ઊંધી કરીને એને ત્યાં વિસર્જિત કરે. જો આપણો ચરણાનિયોગનો વિષય છે ને એ પણ બહુ અગાધ છે, એમાં પણ કન્ટેન્ટ તો ઘણું છે. હવે આ તો આપણી સ્વાધ્યાયની પદ્ધતિ છૂટી ગઈ છે, બાકી એમાં બધી કે કયા જીવોની કેવી રીતના હિંસા રોકાય બધું વર્ણન ત્યાં આપેલું છે. ચાલો આપણે આગળ વધીએ. હવે ધારો કે સમજી લો કે આપણા ઘરે આ બધી પદ્ધતિથી આહાર બને છે, તો આપણે મુનિરાજને આહાર કરાવવાને લાયક છે. તો હજી આગળની વિધિ જોઈએ. જો આ બધી વિધિ જ ન થતી હોય તો આગળની વિધિ જોવાનો મતલબ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તો આપણે અઝ્યુમ કરીએ કે આ બધી વિધિ આપણા ઘરે થાય છે. હવે એનાથી આગળ વધીએ કે સમજો મુનિરાજ આવવાના હોય તો પહેલેથી તો સૂચના આપીને ના આવે ને આપણા ઘરે. જ્યારે પધારે ત્યારે તમે આપણા ઘરમાંથી જે બનેલો આહાર છે એમાંથી તમે કંઈક આપો તો એમનો ઉદ્દિષ્ટ આહાર નો કહે. ઉદ્દિષ્ટ આહાર સાંભળી છે? જે મુનિરાજ માટે સ્પેશિયલી બનાવેલો આહાર હોય તો એ ન લે, ભલે ને ગમે તેટલું શુદ્ધ કેમ ન હોય. કેમ કે એમના માટે બનાવેલો હોય તો જે ગેસ વાપર્યો, જે પાણીનું પ્યોરિફિકેશનમાં જે પણ થોડા ઘણા જીવોની હિંસા થઈ એ બધો દોષ એમને લાગે. અને એમને તો સ્થાવર અને ત્રષ્ટ જીવોના હિંસાનો ત્યાગ છે. એટલે જે આપણા ઘરે ઓલરેડી આપણા માટે બનેલું જ હોય અને એમાંથી કંઈક થોડુંક જરા ગ્રહણ કરે તો એને ઉદ્દિષ્ટ આહારના ત્યાગી કહેવાય છે. ઉદ્દેશિક આહાર એટલે એમના ઉદ્દેશથી બનાવેલો તો એને ઉદ્દિષ્ટ કહેવાય, અને એમના ઉદ્દેશ વગર બનાવેલો, આમે બનાવેલું જ હોય. હવે સમજો આપણા ઘરે પદ્ધતિ હોય ને, 10-11 વાગે તો જમવાનું લગભગ બની જાય અને આપણે 12 વાગે જમવા બેસીએ, તો મુનિરાજના આહાર માટે આવવાનો ટાઈમ પણ એ જ હોય, લગભગ 11-1 વાગે આવે, 10-11 વચ્ચે. એટલે આપણો આહાર ઓલરેડી બની ગયો હોય અને હવે હજી આપણે આહાર માટે બેઠા ન હોય એની વચ્ચે એ આવે. હવે આવ્યા છે ને તો એમની જાતનું શુદ્ધ ભોજન પહેલા રેડી તો હોવું જોઈએ ને, તો તમે એમને કહી શકો કે હા હે નમસ્તુ મહારાજ, આહાર શુદ્ધ છે, પધારો મારા ઘરે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે એક અઝ્યુમ કરીએ છીએ કે આપણા ઘરે એ જાતનું ભોજન બને છે, બરાબર, પાણી ને એ જાતનું ભોજન ને બધું છે. હવે જો હવે એમની નવધા ભક્તિ કેવી રીતના હોય, સમજો કે મુનિરાજ આપણા ઘરે પધારે. પહેલા વાંચી જઈએ પછી થોડું પ્રેક્ટિકલ પણ જોશું. સૌથી પહેલા હોય છે આ નવ નવધા ભક્તિ એટલે નવ પ્રકારની ભક્તિ હોય. જેવી રીતના આપણે કોઈ મહેમાન આવે તો કહીએ ને કે આવો 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 બેસો બેસો, તો એ જાતની એક આપણે એમના તરફ બહુમાન બતાવ્યું ને કોઈ મહેમાન તરફ, એ જાતનું બહુમાન છે. નવધા ભક્તિ એટલે નવ જુદી જુદી ભક્તિઓ કરવાની એમ નહીં, એ જ જાતનું મુનિરાજ પ્રત્યે જે આપણે બહુમાન બતાવીએ એને જ નવધા ભક્તિ કહેવાય છે. જો સૌથી પહેલું પડગાહન કરવું, પડગાહન કરવું એટલે કે કોઈ મુનિરાજ એ તો રસ્તામાંથી સીધા સીધા જાય છે, એ તમા આપણા ઘરે આમ આવીને જુએ નહીં કે ભાઈ છે કે નહીં, કંઈ છે કે નહીં, એમ એ તો સીધા સીધા પોતાની મસ્તીમાં જતા હોય, અને આપણે એમને રસ્તાથી પડગાહન કરવું પડે છે. પડગાહન એટલે આવો આવો, એમને ઇન્વિટેશન આપવું પડે, તો ઘરે આમંત્રિત કરવું એને કહેવાય પડગાહન કરવું. મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરાવવો, મુનિરાજને ખૂબ આદરપૂર્વક પ્રવેશ કરાવો. આમાં છે દેખાય છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, ઉચ્ચ સ્થાન અર્થાત ઘરમાં લઈ જઈને તેમને ઊંચા આસન પર બેસાડવા. મુનિરાજ આપણા ઘરમાં ક્યારેય બેસે જ નહીં, ખ્યાલ આવે છે ને? આ ઉચ્ચ આસન પર બેસાડવા એટલે કે કોઈ ઊંચી જગ્યા પર એમને સ્થાન આપવું. મુનિરાજ છે ને હંમેશા આહાર માટે આવે, તો એક તો ઘરમાં કાંઈ બહુ અંદર સુધી ના આવે, જાણે આંગણામાં જ એવી રીતના આવે કે જ્યાં એમની નજર રસોઈ કિચન પર પણ પડે કે જેનાથી એમને ખબર પડે કે શુદ્ધિ કેવી છે, પણ એટ ધ સેમ ટાઈમ બહુ અંદર સુધી બી ના આવી જાય. એમને ઘરમાં શ્રાવકોના ઘરમાં આવવાનું શું પ્રયોજન, ખ્યાલ આવે ને? એટલે થોડાક જ અંદર સુધી આવે. હવે એમને ઉચ્ચ સ્થાન પર, એટલે જનરલી જે મેં જોયું છે તો પાટલો આદિ મૂકે અને એમને પાટલા ઉપર ઊભા રાખે. મુનિરાજ ક્યારે બેસીને આહાર ના કરે, આપણે જોયું ને 28મું ગુણમાં ઊભા ઊભા ભોજન કરવું, ઊભા ઊભા જ આહાર કરે. તો એમને ઉચ્ચ સ્થાન પર બેસાડવા એટલે કે એમને એવી રીતના ઊંચું સ્થાન આપવું, બરાબર? પછી થર્ડ, પાદોદખ અર્થાત તેમના પગ નિર્દોષ જળથી ધોવા. આપણા શાસ્ત્રોમાં છે ને જુદા જુદા સ્નાન આવે છે. સ્નાન એટલે નાહવું. આપણે જે આખું ઘરેથી નાહીને આવીએ એ પણ એક સ્નાન છે, પણ બીજી રીતે જુઓ તો ખાલી પગ ધોવા એ પણ એક જાતનું સ્નાન છે. પછી તમે સાંભળ્યું હશે આપણે પ્રતિષ્ઠા આદિમાં એક મંત્ર સ્નાન કરે, ઓમ રીમ અમૃતે અમૃતોદ્ભવે અમૃત વર્ષણી શ્રાવ શ્રાવે શમ શમ છીમ છીમ રામ રામ ધોમ રીમ, એમ કરીને આખો મંત્ર બોલે અને આ કાટલું પાણી હાથમાં લે ને પછી આમ બધા પર છીડકે, જોયું હશે ને? હા, એને મંત્ર સ્નાન કહેવાય. એટલે આપણે બધા ઘરેથી તો નાહીને જ આવ્યા છે, પણ આપણા મનમાં કોઈક જાતના દોષ કલુષિત ભાવ આદિ છે તો એનો પણ અમે અત્યારના ત્યાગ કરીએ છીએ. એવા અલગ અલગ જાતના સ્નાન આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે. એવી રીતના એમાં તો અહીંયા એમનું પાદોદક એટલે એમના પગ ધોઈને એમની શુદ્ધિ નથી કરવાની, મુનિરાજ તો અંદરથી શુદ્ધ જ છે, પણ આ તો આપણે આપણો વિનય કરીએ છીએ, ખ્યાલ આવે છે ને? તો જો આ થર્ડ થયું કે એમના પગ ધોવા. ફોર્થ, અર્ચન અર્થાત આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફક્ત અર્ઘ ચઢાવવો. સી, ડિપેન્ડિંગ ઓન શું વ્યવસ્થા છે, કેટલો ટાઈમ છે આદિ, કાં તો આખી પૂજા બી કરી શકાય, જેવી રીતના આપણે અહીંયા મહાવીર ભગવાનની આદિ પૂજા કરીએ ને એવી રીતના આખી પૂજા બી કરી શકાય અથવા ખાલી એક અર્ઘ ચઢાવે. પછી પાંચમું, પ્રણામ અર્થાત પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. જેવી રીતના ભગવાનની પ્રદક્ષિણા આપણે કરીએ એવી રીતના મુનિરાજ જ્યાં ઊભા છે એમની પ્રદક્ષિણા કરે, સ્તુતિ કરે, એમને પ્રણામ કરે. પ્રણામ કેવી રીતના કરે? જેવી રીતના આપણે ભગવાનને કરીએ ને આમ ઘૂંટણીએ બેસી નાખું એવી રીતના પ્રણામ કરે, ખાલી આમ ઊભા ઊભા આમ નહીં. આ પંચ પરમેશ્વરી આપણા ઘરે પધાર્યા છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જેટલી વિનય મહિમા આપણે મંદિરમાં ભગવાનની કરીએ છીએ એ જ બધી વિનય મહિમા એ મુનિરાજની આપણા ઘરમાં થાય. જો પછી આગળ, પછી વાક શુદ્ધિ એટલે વચન શુદ્ધિ, વિનયપૂર્વક વચન બોલતા એવી રીતના કહેવું કે વચન શુદ્ધિ. સાતમું, કાય શુદ્ધિ અર્થાત હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું. આઠમું, મન શુદ્ધિ અર્થાત મન શુદ્ધ કરવું, જેમ કે દાન દેવામાં દેવામાં પરિણામ સેવા અને ભક્તિ રૂપ રાખવા, ખોટા પરિણામ ન કરો. આ ત્રણ જે કીધા ને, મન શુદ્ધિ, વચન શુદ્ધિ ને કાય શુદ્ધિ, એ તો આપણા અંતરમાં હોય જ, હોવા જ જોઈએ. પણ સાથે સાથે મુનિરાજને એવી રીતના આપણે બોલીને ભક્તિ કરીએ છીએ કે નમોસ્તુ મુનિરાજ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર જલ શુદ્ધ હે વધારીએ, એમ કરીને આપણે એમનો વિનય સત્કાર કર્યો. અને છેલ્લું, એષણા શુદ્ધિ અર્થાત આહાર શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ નિર્દોષ રાખવી, આ પ્રકારે નવ પ્રકારની ભક્તિપૂર્વક આહાર દાન આપવું. જો આપણે એ તો અઝ્યુમ કર્યું કે આપણા ઘરે એ જાતનું શુદ્ધ ભોજન આદિ છે, એની સાથે આપણે આ ગમે તે કપડાં પહેરીને મુનિરાજને ભોજન ન કરાવી શકીએ. જેવી રીતના તમને ખ્યાલ હોય તો આપણે પ્રતિષ્ઠામાં આહાર દાનનો પ્રસંગ હોય ને, તો આપણે ધોતી દુપટ્ટો પહેરીને ત્યાં આહાર દાન કરીએ છીએ કે નહીં, હા કરીએ છીએ કે નહીં. એવી જ રીતે મુનિરાજનું જ્યારે આહાર દાન થાય આપણા ઘરમાં, તો એ જાતના શુદ્ધ વસ્ત્ર, એટલે કે આપણે પણ ધોતી દુપટ્ટો આદિ પહેરીને એમનું ત્યાં આહાર દાન કરવાનું હોય છે. જો જૂના જમાનામાં જે આપણે મૂળ દિગંબર આદિ હોય ને, એમાં હજી પણ આ પ્રથા ચાલુ છે કે જે રસોઈ ઘર હોય ને, એ રસોઈ ઘરમાં કોઈ બહારના કપડાં પહેરીને એન્ટર જ ન થાય. એ રસોઈ ઘરમાં એન્ટર થવા માટે નાઈ ધોઈને, હાથ પગ આદિ સાફ કરીને, શુદ્ધ કપડાં પહેરીને અંદર જાય, પછી એ જમવાનું. આજે સોલનું ભોજન હું કહું કીધું ને, એ ભોજન પછી બનાવે. અને એ ભોજન બનાવતી વખતે બીજી કોઈ બહારની વસ્તુઓને ટચ ન કરે. ચાલે, જે જમવા પણ જાય ને, તો એ પણ પોતાની શુદ્ધિ કરીને જાય. ભૈયા આપને શાયદ દેખા હોગા સોલે કા ભોજન, તો આપકે ઘર પે હોતા વૈસે? હા, જે આપણા બધા બ્રહ્મચારી ભાઈ બહેનો આદિ હોય છે, હજી પણ એ આ જાતની બધી પ્રથા નહીં, પણ આ એક આપણો ચરણાનિયોગની પદ્ધતિ છે, આ બધું ફોલો કરે છે. અને કારણ શું છે, હવે આપણે આ કોરોનામાં સમજી ગયા ને કારણ શું છે. ઘરની બહાર ક્યાંય પણ જાવ તો ઘરે આવીને શું કરીએ પહેલા, કે ભાઈ પહેલા હાથ ધોઈએ, હા સ્નાન કરી લઈએ. તો હવે બહાર ડોક્ટરે આવીને આપણને કીધું કે ભાઈ વાયરસ છે, બીમારીઓ છે, તમારે કરવું જોઈએ, તો હવે આપણે કરવા લાગ્યા. આપણા શાસ્ત્રોમાં તો આ હજારો વર્ષોથી લખેલું છે કે બહારમાં તો આમે કેટલા બધા વાયરસીસ ને બીજું બધું ફરે છે ને, એટલે શાસ્ત્રોમાં પણ એવી રીતના જ લખેલું છે કે કોઈ પણ જાતની બીમારી, અશુદ્ધિ આદિ આપણા ઘરોમાં ન ફેલાય, એટલે આ સોલની આવી બધી પદ્ધતિ હોય છે. વચમાં હું ત્યાં ન્યુયોર્કમાં રહેતો હતો, ત્યાં અમારે મૂળ દિગંબરોનું આખું ફ્રેન્ડ સર્કલ ને એવી રીતના હતું, તો ત્યાં આ બધી પદ્ધતિઓ મેં બહુ જોઈ છે, એટલે મને થોડો ખ્યાલ છે. ત્યાં અમુક ત્યાં મુનિરાજ તો ન આવે, મુનિરાજ ક્યારે આવી રીતના પ્લેનમાં ટ્રાવેલ કરીને જાય નહીં, પણ અમુક આરિકા અને બધા ત્યાં આવ્યા હતા, એ પણ ન જાય જનરલી. તો હવે બધું ફ્લેક્સિબિલિટી વધી ગઈ છે એટલે, પણ ત્યાં એ બધી પ્રથા મેં જોઈ હતી. એટલે આપણે જ્યારે આવી રીતના આહાર દાન હોય, હવે ત્યાં તો એ લોકોનો ડિસાઇડેડ આહાર દાન હોય કે આજે આમના ઘરે આહાર થવાનો છે, એવું બધું ક્યારે પદ્ધતિમાં ચાલે નહીં, એ તો તમારો ઉદ્દેશિક આહાર થઈ ગયો ને. જે બધો દોષ તમને જ લાગે ને, તમને બી લાગે ને એમને બી લાગે, જે કરાવવા વાળા છે એમને પણ દોષ લાગે કે તમે એ પાપમાં સહભાગી થાવ છો. ખ્યાલ આવે ને? આ તો ખાલી હું પદ્ધતિની ચર્ચા કરું છું કે તમે આવી રીતના વ્યવસ્થિત નાઈ ધોઈને, એ ધોતી દુપટ્ટા આદિ પહેરીને પછી આહાર દાન કરવામાં આવે છે. જો આપણે હવે થોડી કંઈક કેવી રીતના થાય, ભૈયા આ જઈએ જરા. આ નવદા ભક્તિ આદિ આ તો આપણે થિયરી તો જોઈ લીધી, સાથે પ્રેક્ટિસમાં કેવી રીતના થાય એ થોડુંક ડેમોન્સ્ટ્રેશનથી પણ જોઈ લઈએ. વધારે ભાઈ યા આપે આજે આપણે સમજ્યા, ભૈયા મુનિરાજ છે આપણા ઘરે પધારે છે, તો મુનિરાજ આવી રીતના હંમેશા અભિગ્રહ ધારણ કરીને આવે. અભિગ્રહ એટલે કે એમણે કંઈક નિયમ લીધો છે. આ ધીસ ઇઝ એન ઇન્ડિકેશન કે આહારદાન માટે નીકળ્યા છે અને કંઈક નિયમ લઈને નીકળ્યા છે. હવે આપણે તો આપણી તરફથી એમને પડગાહન કરીએ, એમનો નિયમ શું છે આપણને ખબર નથી. ખ્યાલ આવે? હવે એ આવશે આપણા ઘરે, અને જો એમનો નિયમ બેસતો હશે, સોરી એ એમનો નિયમ પ્રમાણે જો આપણા ઘરે આહાર હશે તો જ એ લેશે, નહીં તો નહીં લે. ખ્યાલ આવે? તો સૌથી પહેલા તો હે મુનિરાજ, નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર જલ શુદ્ધ હૈ, કૃપયા પધારીએ, એમ કરીને આપણે એમને પડગામ કર્યું. બરાબર? એટલે મુનિરાજ આવી રીતના ધીરે ધીરે ચાલતા ચાલતા આપણા ઘર સુધી પધારે. હવે સમજો, મેં આ સમજો પાટલા આધી રાખ્યું છે એટલે આપણે એમને ઉચ્ચ સ્થાન પર ઉભા રાખ્યા. એટલે આવી રીતના ઉચ્ચ સ્થાન પર આવીને ઉભા રહે. એમણે હવે આ અભિગ્રહ છોડ્યો એટલે એમનું આપણે નક્કી થયું કે એમને જે પ્રકારનો આહારદાન જોઈએ છે, જે નિયમ એમણે લીધો છે, એ આપણા ઘરે અવેલેબલ છે. પણ તો પણ હજી આપણને ડિટેલ ખબર નથી. કદાચ એમણે રસ ત્યાગ કર્યા હોય કે આજે હું મીઠું નહીં લઉં, આજે હું સાકર નહીં લઉં, આજે હું આમ નહીં ખાઉં, આપણને ખબર નથી. તો પણ એ હવે આગળ હું કહીશ. બરાબર? હવે એમના આપણે પહેલા આપણે શુદ્ધ જળથી જેવી રીતના ભગવાનનો અભિષેક કરીએ એ જાતના જ અહીંયા એમના ચરણનો અભિષેક થાય. ખ્યાલ આવે? એ ચરણનો અભિષેક આપણે કર્યો. હવે સ્ત્રીઓ ન કરી શકે કેમકે મુનિરાજ બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી છે, એટલે ઘરમાં જે પુરુષો હોય એ આવી રીતના અભિષેક કરે. બરાબર? એ અભિષેક કર્યો પછી આપણે એમની પૂજા ભક્તિ આદિ કરી. મુનિરાજ આવી રીતના એક જ મુદ્રામાં ઉભા હોય, એ પોતાની ધ્યાન મુદ્રામાં ઉભા હોય તો પોતાના આત્માનો અનુભવ કરતા હોય, આનંદમાં ઝૂલતા હોય. ખ્યાલ આવે છે? આપણે એમને અર્ઘ આદિ ચડાવ્યો પછી આપણે નમસ્કાર આદિ કરીને પ્રદક્ષિણા આદિ કરી એમને નમસ્કાર કર્યા. બરાબર? આ નમસ્કાર કર્યા એના પછી આપણે એમને મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર જળ શુદ્ધ હે, રૂપિયા ગ્રહણ કરે, એમ કરીને હવે એમને થાળીમાં અમુક વસ્તુ આપણે લાવે. મુનિરાજ પોતાનો અંજુલી હવે ગ્રહણ કરશે. બરાબર? આવી રીતના એ અંજુલી બાંધે. આ જ એમની એમનું પાત્ર છે જેની અંદર એ આહાર લે. એમને કોઈ બીજી થાળી કેવું ન ચાલે. એની સાથે આપણે એક થાળી અહીંયા નીચે મૂકવાની. એટલે ઇનકેસ આ તો હવે સિસ્ટમ બદલાઈ ગઈ, બાકી મુનિરાજના હાથમાંથી એક ટીપું નીચે પડે ને તો અંતરાઈ લઈ જાય અને અંજુલી છોડીને વયા જાય. ખ્યાલ આવે છે ને? આપણે નાખતી વખતે પણ સમજો આમ નાખ્યું, ઓવરફ્લો લઈને નીચે પડ્યું તો અંતરાય થઈ જાય અને છોડીને વયા જાય. ખ્યાલ આવે છે? તો હવે આપણે થાળીમાં કંઈક આહાર આદિ લાવ્યા. બરાબર? હવે આપણે એક એક વસ્તુ એમને આમ આપવાની. હવે એ જો હાથ ખુલ્લા રાખે એનો મતલબ એ લે છે તો આપણે નાખવાનું. એ કે નહીં આપણે સમજવું પડે. એક એક વસ્તુ આમ નાખવાની કોશિશ કરવાની. હવે સમજો આપણે આમ નાખી તો એ પોતાના અંગૂઠાથી આમ શોધશે અંદર કે કોઈ જીવાત તો નથી, કોઈ વાળ તો નથી આવી ગયો, શુદ્ધિ તો છે કે નહીં, અને એ શોધ્યા પછી એ એમનો ગ્રહણ કરશે. મુનિરાજ જ્યારે પણ આહારદાન માટે આવે છે તો જંગલમાંથી જ મૌન વ્રત લઈને આવે છે, ક્યારે કાંઈ બોલતા નથી. એકવાર એમનો આહાર પૂરો થાય પછી જો એમને કરુણાભાવ થાય તો ઉપદેશ આપે બી ખરા, નો બી આપે અને ચાલ્યા જાય છે. ખ્યાલ આવે છે કે? હવે મુનિરાજનો મેક્સિમમ 32 કોળિયા આહાર હોય છે, સાંભળ્યું હશે. એટલે 32 કોળ ખાય મેક્સિમમ, એમાં જ પાણી પણ આવી જાય, બધું વોટ એવર લિક્વિડ સોલિડ જેટલું પણ હોય બધું એમાં ઇન્ક્લુડેડ. હવે જનરલી તો આપણો જે આહાર હોય ને, રોટલી દાળ ભાત શાક મીઠાઈઓ એવું બધું કાંઈ ન ખાય. કદાચ ખાય તો બી જરાક સમજો દાળ ક્યારેક લીધી, અથવા બધું આપણે સાંભળ્યું ને ખીરનો આહાર હોય, શેરડીના રસનો આહાર હોય, અથવા પાતળા ભાત જેવું કાંઈક હોય એનો આહાર હોય. એકદમ એવો લાઇટ આહાર ખાય એવી 4-5 કોળિયા ખાય પછી મેક્સિમમ તો પાણી જ પીએ વધારે. ખ્યાલ આવે છે? એવી રીતના સમજો એમનો આહાર થયો પછી છેવટે એમના હાથ આદિનું એ ધોવાન થાય અને પછી એમની પાછી વિહાર કરીને વયા જાય. આવી રીતના એમની નવદા ભક્તિપૂર્વક એમનો આહારદાન પૂરું થાય છે. જો આ રીતે આપણે મુનિરાજના સ્વરૂપમાં એમના 28 મૂળ ગુણોનું સ્વરૂપ જોયું અને ખાલી એકાદ આવો બીજા ટોપિક જોયા જે આપણા માટે કદાચ નવા હોય, કંઈક સાંભળીને કંઈક નવું શીખવા મળે. શાસ્ત્રોમાં તો અગાધ જ્ઞાન છે, બધા ટોપિક કવર કરેલા છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી જ તમે વાંચો તો હજી ઘણું બધું છે. દાતાના 7 ગુણ કેવા હોય, જે દેનાર છે એના ગુણ કેવા હોવા જોઈએ. આજે આપણે આહાર દાન કરીએ તો આપણે ગમે તે જણ આહાર દાન ન કરી શકે. આહાર દાન દેનારના પાછા અમુક કેલેબર તો હોવું જોઈએ કે એનું પોતાનું, એ પોતે પણ સ્વાધ્યાયમાં આદિ હોવો જોઈએ થોડો ઘણો, કે એને ખ્યાલ આવે કે કઈ જાતનો આહાર મુનિરાજને યોગ્ય છે, કઈ જાતનું યોગ્ય નથી. જો વાંચવું જોઈએ તો નેક્સ્ટ ગાથા છે 169 ક્વિકલી જોઈ લઈએ. દાન આપીને આ લોક સંબંધની કોઈ સારા ભોગ ઉપભોગની સામગ્રીની ઈચ્છા ન હોય, જે દાન આપનાર છે એને એમ ઈચ્છા હોય કે મુનિરાજને આહાર દાન કરીશ તો મને ઘણા પુણ્યનો બંધ થશે, એનાથી બધી રિદ્ધિ મળશે, તો એ યોગ્ય નથી આહાર દાન દેવા માટે. બરાબર. બીજું, દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. દાન આપતી વખતે પોતાના પરિણામ એ દાતારના એટલા મંદ હોવા જોઈએ, એની એવી ભાવના હોવી જોઈએ કે આ જે મુનિરાજ છે તો ક્યારે મારી એવી અવસ્થા થાય કે હું મુનિરાજ થાઉં. ખ્યાલ આવે. આગળ, કપટ ન કરવું જોઈએ. હવે જેવી રીતના અંદર આહાર, સમજો મુનિરાજ કંઈક કિચન ચેક તો કરવા નથી કહેવાના, અંદર એકાદ વાળ પડી ગયો તો કોણ જુએ છે, અથવા તો આપણું પાણી ગળેલું ન હોય તો કોણ જુએ છે. આપણે તો કહી દીધું આહાર શુદ્ધિ છે, ખ્યાલ આવે ને, તો એવું કપટ ન હોય. જો આહાર શુદ્ધ હોય તો જ કે, નહીં તો પ્રદાહન ન કરે. ખ્યાલ આવે છે. મુનિરાજને પોતાના અંતરમાં ભક્તિ કરે, ભાવ કરે, એવા ભાવ કરે કે ક્યારે મારા ઘરે પણ મુનિરાજ પધારશે, પણ આવા કપટથી દાન ક્યારે ના કરે. પછી આગળ, બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. મુનિરાજ વધારે રસ્તામાં 10 ઘર છે, મારા ઘરે જ આવવા જોઈએ, બીજા કોઈના ઘરે ન જાય. એક સ્ટોરી પણ આવે છે, કદાચ સાંભળ્યું હશે, એક નગરના રાજા હતા, તો એને ઈચ્છા થઈ કે મારા ઘરે મુનિરાજનો આહાર થાય. તેણે નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે અમુક મુનિરાજને કોઈ આહાર આપવાનો નહીં, એમ મારા ઘરે જે આવશે આહાર દાન લેવા માટે. હવે મુનિરાજ તો અલગ અલગ અભિગ્રહ ધારણ કરીને આવે, તો મુનિરાજનો એક એક મહિનાના ઉપવાસ, એક મહિના પછી એક વાર આવે, અને આવે તો અભિગ્રહ ધારણ કરીને આવે કે આવી રીતના અમુક આહાર હશે તો હું લઈશ. તો એક વાર તો રાજાને ત્યાં બેઠું નહીં, કેમ કે અભિગ્રહ એવો હતો. બીજી વાર આવ્યા તો રાજા ભૂલી ગયા કે અરે એક મહિનો થઈ ગયો, આવતા હશે. ત્રીજી વાર એવી રીતના આવ્યા તો કંઈક અંતરાય થઈ ગયું, એવું કંઈક થયું, અને એમ કરીને આવું કંઈક ઘણી બધી વાર સિક્વન્સ થઈ. અને મુનિરાજનો એવા એમ કહીને કે એવા ક્ષુધા વેદનીને કારણે એમનું શરીર કૃશ થઈ ગયું અને ત્યાં એમના આયુષ્યનો અંત થયો. એવી એક સ્ટોરી આવે છે આપણા શાસ્ત્રોમાં. એટલે કહેવાનું શું હતું કે બીજા દાતાઓ પ્રત્યે દુર્ભાવ ન હોય, કે મારે ત્યાં ન થયું, એમને ત્યાં આહાર દાન થયું, મારી પણ અનુમોદના છે, ચલો બહુ સરસ, મુનિરાજનું આહાર દાન તો થયું કે નહીં, એ જાતનો એમનો ભાવ હોય. આગળ ચલો, વિષાદ ન કરવો. હવે સપોઝ આપણે ત્યાં આવે, અત્યારે અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શક્યા નહીં વગેરે પ્રકારની ચિંતા કરવી નહીં. સમજો આપણે ત્યાં આવે એમ, અને યોગાનો યોગ એટલી સરસ વસ્તુઓ હોય, આપણે આપી શકતા હોય, અને આવે અને બાજુના ઘરમાં કોઈ બાળક રડવા માંડે તો શું થાય? મુનિરાજને અંતરાય થઈ જાય, તો વયા ગયા પાછા, તો પાછી ખેદ ખિન્નતા ન કરે. મુદિત પણ દાન આપતી વખતે ખૂબ હર્ષ ન કરે, સોરી, દાન આપીને ખૂબ હર્ષ ન કરે. પ્રસન્નતા હોય પણ અરે આમ થઈ ગયું તેમ થઈ ગયું એવું ન કરે. એમ નિરઅહંકારી પણ અભિમાન ન કરે, આદિ બધા ગુણો છે. તો જો આ તો આપણે અમુક વસ્તુઓ જોઈએ છે એઝ અ સેમ્પલ, બાકી મૂળ રીતે આ બધા શાસ્ત્ર વાંચવા યોગ્ય છે, જેમાંથી આપણને ઘણું બધું નવું શીખવા મળે છે. ચાલો આપણે આગળ વધશું પ્રશ્નોત્તર માળામાં, પ્રશ્ન નંબર 22. હવે આપણે અયન ભગવાનના 18 દોષોથી, અયન ભગવાન કયા 18 દોષોથી રહિત હોય છે? અયન ભગવાનના 18 દોષ જે ન હોય એમાં, જો ઘણી બધી અન્ય મતોમાં સ્ટોરી આવે છે કે મહાવીર ભગવાનને કંઈક રોગ થયો, એમના પછી એમને કંઈક ખાધું, એનાથી એમનો રોગ દૂર થઈ ગયો, મહાવીર ભગવાનને કંઈક કાનમાં બહુ દુખવા આવ્યું હતું, એનાથી એમને પછી અમુક દવાનો ઉપચાર કર્યો, કંઈક લેપ આદિ લગાવ્યો, આવું બધું કાંઈ ન હોય. કોઈ પણ અરિયંત ભગવાન એકવાર થાય એમને આ બધા દોષો હોય જ નહીં. કયા દોષો ન હોય? જો ક્ષુધા, તરસ ન લાગે, સોરી ક્ષુધા એટલે ભૂખ ન લાગે, તૃષા એટલે તરસ ન લાગે. જે હવે ભગવાન થઈ ગયા એમને એ જાતનો અસાચા વેદનીયનો ઉદય જ નથી. તમને કહે આપણને ભૂખ ને તરસ શું કામ લાગે? કર્મની ભાષામાં ખબર છે તમને? જે વેદનીય કર્મ હોય ને એ વેદનીયમાં બે પ્રકારના કર્મ હોય, સાચા વેદનીય અને અસાચા વેદનીય. આ બંને પ્રકારના કર્મનો ઉદય તો નિરંતર ચાલુ જ છે. ખ્યાલ આવે? બંને પ્રકારના કર્મનો ઉદય તો ચાલુ જ છે, પણ એક કર્મમાં એક વ્યવસ્થા છે જેને કહેવાય ઉદીરણા. ઉદીરણા એટલે કે જે ફ્યુચરમાં કર્મનો ઉદય આવવાનો છે એ ત્રિકોણ થઈને હમણાં જ ઉદય આવી જાય એને ઉદીરણા કહેવાય. તો જ્યારે આવી રીતના અસાતા વેદનીયની ઉદીરણા થાય, તો એક સાથે ઘણો અસાતા વેદનીયનો ઉદય આવે, ત્યારે આપણને ભૂખ અને તરસનું ફીલિંગ થાય, એવું આપણા શાસ્ત્રમાં લખેલું છે. ખ્યાલ આવે? એ નિમિત્ત નૈમિત એક સંબંધ છે, બાકી કર્મ ને જીવને કઈ સંબંધ નથી. પણ આ તો કર્મમાં એવી વ્યવસ્થા બને છે, તો સાથે ન કર્મમાં શરીરમાં પણ એવી વ્યવસ્થા બને છે, અને સાથે સાથે જીવના ભાવોમાં પણ એવી વ્યવસ્થા બને છે. હવે અરિયંત ભગવાનને તો અસાતા વેદનીય કર્મ જ નથી. ખ્યાલ આવે ને? અરિયંત ભગવાનને વેદનીય કર્મ છે, પણ એમને તો બધા સાતા વેદનીયના જ કર્મોના ઉદય છે. સમોસરણાદિ વિભૂતિ છે એમને તો, જે બધા વેદનીયની સાતા વેદનીયની વાત આવે ને, દેવ દુંદુભી હોય, પુષ્પવૃષ્ટિ હોય, આદિ બધા દેવો દ્વારા જે અતિશય કરવામાં આવે છે તે ભગવાનના પુણ્યના ઉદયના ફળમાં કરવામાં આવે છે. તીર્થંકર ને સમોસરણ આદિની રચના હોય તો એ પુણ્યના ઉદયનો ફળ છે. ખ્યાલ આવે? તો જ્યાં એમને અસાતા વેદનીય કર્મ જ નથી, તો પછી એમને ક્ષુધા તૃષા બધું ક્યાંથી હોય? ખ્યાલ આવે ને? જો ક્ષુધા એટલે ભૂખ ન લાગે, તૃષા એટલે તરસ ન લાગે, કોઈ જાતનો ભય નથી. જ્યાં લોકાલોકનું જ્ઞાન થઈ ગયું, ત્રણ લોક ત્રણ કાળનું બધી વસ્તુ જાણી લીધી, તો હવે ભય શેનાથી લાગે? આપણને ભય શેનાથી લાગે છે? કે કોઈ વસ્તુનું અજ્ઞાન હોય અથવા કોઈ સડનલી વસ્તુ આવી જાય અને આપણી સમક્ષ પ્રગટ થઈ જાય ભૂત આવી, તો આપણને ભય લાગે છે. હવે એમને તો લોકાલોકનું જ્ઞાન છે, બધું એક સાથે, તો એમને શેનો ભય? આગળ રોષ ન હોય. રોષ એટલે ક્રોધ. કોઈ જાતના દ્વેષના ભાવ તો ક્યાં? છઠ્ઠા ગુણ સ્થાનમાં જ વયા ગયા હતા. હવે ખાલી રાગના ભાવ બચ્યા હતા, એ પણ જ્યાં દસમા ગુણ સ્થાનમાં પહોંચ્યા તો સૂક્ષ્મ લોભનો બી અભાવ થઈ ગયો અને વિતરાગી થઈ ગયા. હવે જ્યાં વિતરાગી થઈ ગયા તો ક્રોધમાન માયા લોભ ક્યાંથી હોય? અરિયંત ભગવાનને. બરાબર? પછી જો આગળ રાગ ભાવ હોતો નથી, એ છે વિતરાગી થઈ જાય છે. મોહ ભાવ હોતો નથી, મોહ એટલે મિથ્યાત્વ. તો એ તો પહેલા જ્યાં ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં મિથ્યાત્વનો નાશ થયો હતો ત્યાં જ એમનો તો મોહ વયો ગયો. કોઈ જાતની ચિંતા નથી, ક્યારે આ દુનિયાનું કલ્યાણ થશે, ક્યારે આ દુનિયામાંથી દુઃખ દૂર થશે, ટેરરિઝમ ક્યારે દૂર થશે. બધા દુષ્ટ જીવોએ અવતાર લીધો છે તો એને એની દુષ્ટતા કોણ દૂર કરશે, જગતના જીવોનું કોણ ભલું કરશે, આવી જાતે એમને કોઈ ચિંતા નથી. એ તો પોતાના આત્માના આનંદમાં એવા ઝૂલે છે કે જગતમાં જે પરિણામ થાય છે થાય છે, એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે, પણ એને કંઈ ચેન્જ કરવાનો વિકલ્પ જ એમને નથી. તો કોઈ જાતની ચિંતા પણ એમને નથી. જરા ઘડપણ, ઘડપણ કોનું હોય? આત્માનું કે શરીરનું? જ્યાં આત્મા તો ત્રિકાળી પદાર્થ છે, એનું તો કોઈ આયુ જ નથી. અને હવે તો અરિયંત ભગવાન પોતાના આત્મામાં અનંત ચતુષ્ટય રૂપે બિરાજિત થયા છે, અને આ શરીર તો આયુ કર્મ અનુસાર ચાલી રહ્યું છે. તો પણ શરીરમાં પણ એ આત્માના પુણ્ય પ્રતાપે એ શરીરમાં પણ એ જાતની વ્યવસ્થા બને છે કે પરમ અવતારિક શરીરની વ્યવસ્થા છે. એ પરમ અવતારિક શરીરમાં આ જાતનો દોષ ક્યારે આવતા જ નથી, એમને ક્યારેક ઘડપણ પણ હોતું નથી. પછી રોગ હોતા નથી ભગવાનના શરીરમાં, એક જાતના રોગ હોતા નથી. આપણે તો કેટલાક કસુ તસુમાં છન્નો રોગ છે ને એવું આપણે કહીએ, અને કરોડો કરોડો રોગ આપણા શરીરમાં અત્યારનો ઓલરેડી રહેલા છે, પણ ભગવાનનું પરમ અવતારિક શરીર છે અને એકે જાતના રોગ એમાં હોતા નથી. હવે ભગવાનને મૃત્યુ નથી. મૃત્યુ કોને કહેવાય? આયુ કર્મ પૂર્ણ થતા આ આત્મા અને શરીરનું જુદા પડવું અને આ આત્મા બીજા ભાવમાં ફરીથી જોડાવો, ત્યારે એને મૃત્યુ કહેવાય. બાકી તો અર્યંત ભગવાનને પણ આયુ પૂરું થતા આત્મા અને શરીર છૂટા પડી જાય છે, પણ હવે આત્માનું શું થાય છે કે એ જ જગ્યાએ એ જ સમયે ઉર્ધ્વગતિથી હવે સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. આત્મા અને શરીરનું જુદા પડવું એ તો નેચરલ ફિનોમેના છે, એ તો દર ભાવમાં થાય જ છે. આપણે હમણાં હમણાં ઘણા બધા વૈરાગ્ય સમાચાર આવી ગયા ને આપણે પાર્લા મંદિરના મુમુક્ષુઓમાં, તો આ વૈરાગ્ય શું છે? આ આ સમાચારો શું છે? આપણા ઈશોપદેશમાં આવે છે ને કે એક ડાળી ઉપર બધા પક્ષીઓ ભેગા થયા હતા, રાતના બધા ભેગા થયા, જુદે જુદે દેશ અને દિશાઓમાંથી આવીને રાતના બધા એ ડાળી પર ભેગા થયા અને સવાર પડતા બધા પોતપોતાની યોગ્યતા પ્રમાણે પોતપોતાની જુદી જુદી દિશાઓમાં ચાલ્યા જાય છે. એવી જ રીતે આ આત્માઓ આપણે બધા જુદી જુદી દિશાઓથી આવ્યા છે. વર્તમાનમાં અહીંયાના પરમાણુઓ, આજે મંદિરના પરમાણુઓ છે કે નહીં, એ પરમાણુઓ પણ જુદી જુદી દિશાઓથી આવ્યા છે કે નહીં? અત્યારે આપણો સંયોગ થયો છે, સંયોગ છે તો વિયોગ પણ થવાનો છે. આપણે પણ બધા પોતપોતાની દિશાઓમાં જવાના જ છીએ કે નહીં? ધ ક્વેશ્ચન ઇઝ નોટ ઇફ, ધ ક્વેશ્ચન ઇઝ વેન. ખ્યાલ આવે છે ને? આ તો ઇંગ્લિશમાં ફેમસ છે ને આ કહેવત કે થશે કે નહીં એ પ્રશ્ન જ નથી, ક્યારે થશે એ પ્રશ્ન, બરાબર છે ને? તો એવી જ જો વિચારસરણી અત્યારથી જ આપણે આપણા જીવનમાં લાવી દઈએ તો પછી મૃત્યુ પણ એક મહોત્સવ બની જાય છે. આપણા સમાધિ મરણ પાઠ કેટલા બધા સરસ છે, વાંચવા યોગ્ય છે બધા. ચાલો આગળ વધીએ. તો મૃત્યુ હોતું નથી અર્યન ભગવાનને. પછી સ્વેદ, સ્વેદ એટલે પરસેવો હોતો નથી. અર્યન ભગવાનને પરમ ઔદારિક શરીરના ફળમાં એમને આહાર હતો, નિહાર તો પહેલેથી જ નહોતો ને. તો તીર્થંકર આદિ પરમાત્માઓને તો બાળપણથી જ પરસેવો નથી હોતો, એમના શરીરમાં બાળપણથી જ પરસેવો નથી હોતો. અને હવે તો આ બધા જ અર્યન ભગવાનને અર્યન અવસ્થામાં પહોંચ્યા પછી આવા શારીરિક કોઈ દોષ હોતા જ નથી. પરસેવો તો ઠીક, આપણા શરીરમાં આપણે જોઈએ રૂમાલથી સાફ કરીએ તો ઓઇલી ને બધું આવે કે એમને એવું પણ કઈ હોતું નથી. એમનું શરીર તો એટલું સુંદર સુરમ્ય હોય છે કે બધેથી એમ સુગંધ આવી ફેલાતી હોય એવી એવી એમના શરીરની રચના હોય. નેચરલી પણ વિચાર કરતા એ લોજિકલ બેસે છે ને કે જે અર્યંત પરમાત્મા જેવા પરમાત્મા હોય, એવા શુદ્ધ જીવ હોય, તો એમનું શરીર પણ બેસ્ટ ક્વોલિટીનું હોવું જોઈએ કે નહીં? તો એ જે આખા દુનિયાના બેસ્ટ પરમાણુ હોય એનાથી બનેલું શરીર એ હોય. જો આગળ, એમને ખેદ હોતો નથી. ખેદ પણ એક જાતનું, એક જાતના રાગ દ્વેષના જ ભાવ છે ને, એક જાતના દ્વેષના જ ભાવ છે ને ખેદ, એ પણ એમને હોતું નથી. એમને મદ હોતો નથી. મદ એટલે કોઈ જાતનો અહંકાર, માન કશાય જ નથી તો મદ પણ નથી. આપણે છ જાડામાં આઠ મદનું વર્ણન આવે છે ને, ધન મદ, બલ મદ, પ્રભુતા મદ, રૂપ મદ, જ્ઞાન મદ, કુળ મદ, જાતિ મદ આદિ બધું. હવે એમને કોઈ જાતના મદ નથી. એમને રતિ નથી. રતિ અને અરતિ બે આવે છે ને, ગમો લાગણી અને અણગમો, એ જાતના ભાવ એમને હોતા નથી. એમને વિસ્મય નથી. વિસ્મય એટલે સરપ્રાઈઝ, એવું જાણે કંઈક આશ્ચર્ય, જ્યાં લોકાલોકનું બધું જ જ્ઞાન છે તો હવે કઈ વસ્તુનું આશ્ચર્ય એમને થાય. એમને નિદ્રા નથી. અર્યંત ભગવાન, અરે મુનિરાજની અવસ્થામાં પણ ફક્ત એક પોણી સેકન્ડની નિદ્રા હતી, અને એ પણ ક્યારે? છઠ્ઠા ગુણ સ્થાનમાં હોય ત્યારે. બાકી સાતમાની ઉપર તો નિદ્રાનો પ્રશ્ન જ નથી. જ્યાં પોતાના આત્મામાં લીન હોય તો જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા જીવ નિદ્રામાં ક્યાંથી જાય? ખ્યાલ આવે છે ને? તો અર્યંત ભગવાનને પણ નિદ્રા હોતી નથી. હવે એમને બીજો જન્મ નથી, આ એમનું ચરમ શરીર છે, બસ અહીંયાથી હવે સિદ્ધ શિલામાં જવાના છે. અને ઉદ્વેગ નથી, ઉદ્વેગ એટલે અંતર્મનમાં જે આકુરતા થાય છે એવી જાતની કોઈ આકુરતા એમને નથી. આ જાતના 18 દોષ અરિયન ભગવાનને કદી હોતા નથી. આ તો 18 ફક્ત નામ કીધા, બાકી જે અરિયન પરમાત્મા થયા છે એમને તો એવા અસંખ્યાત પરિણામ જે આપણા અત્યારના ચાલી રહ્યા છે એવા કોઈ પરિણામ એમને નથી. બસ હવે તો એ વિતરાગતા અને સર્વજ્ઞતામાં પૂર્ણપણે બિરાજમાન છે. રાગ દ્વેષના પાંચ પરાવર્તન કરીને સાંભળ્યું હશે ને, પાંચ પરાવર્તન સાંભળ્યું છે ને, તેમાં છેલ્લું ભાવ પરાવર્તન સાંભળ્યું છે. એમાં કશાય સ્થાનો છે, બધા કશાયના સ્થાનો, એટલે કે જીવ પોતાના રાગ દ્વેષના ભાવમાં કેટલા જુદા જુદા જાતના પ્રકારના ભાવો કરે છે. તો અસંખ્યાત લોક પ્રમાણ, કેટલા અસંખ્યાત લોક પ્રમાણ, આ એક લોકમાં જેટલા પ્રદેશો છે એવા અસંખ્યાત લોક હોય તો કેટલા પ્રદેશો થાય, એટલા જુદા જુદા જીવોના પરિણામો હોઈ શકે છે રાગ દ્વેષના. અને બધા જ હવે અરિયન ભગવાનને નથી, કેમકે જ્યાં વિતરાગતા થઈ ગઈ તો હવે એ બધા પરિણામોનું શું કામ. ચાલો આગળ. આ નીચે દોરો છે એ સેમ જ વસ્તુને બતાવે છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. 23મો ક્વેશ્ચન, સાચા શાસ્ત્ર એટલે કે આગમનું સ્વરૂપ શું છે? સાચા શાસ્ત્ર કોને કહેવાય? સૌથી પહેલા તો આપણે શું કહીએ કે જે ભગવાન જે હવે વિતરાગી છે, સર્વજ્ઞ છે, એમની દિવ્ય ધ્વનિમાં જે પણ કાંઈ આવે છે એને જ શાસ્ત્ર કહેવાય. આપણે કહીએ ને કે શાસ્ત્ર એટલે કોઈ બુક કે એવું નથી, શાસ્ત્ર એટલે તો એ જાતના ભાવો, એ જાતનો સંદેશ, એ જાતના મેસેજ, એ શાસ્ત્ર. જ્યારે જૂના જમાનામાં ધર્સેન આચાર્યની પહેલા કોઈ લિપિબદ્ધ નહોતા શાસ્ત્ર, મૌખિક ચાલતું હતું ને. ગૌતમ ગણધરે ઉપદેશ આપ્યો અને સામે મુનિરાજે જીલી લીધો, એક વારમાં એમને યાદ રહી ગયું બધું. તો ત્યારે શાસ્ત્ર કોને કહેશું? ત્યારે તો કોઈ બુક્સ નથી, તો કોને કહેવાય છે શાસ્ત્ર? એ જ દિવ્ય જ્ઞાન, જે જ્ઞાન આવે વાણીના માધ્યમથી એક થી બીજા સુધી પહોંચે છે એને જ શાસ્ત્ર કહેવાય છે. જો અહીંયા હવે અલગ અલગ શાસ્ત્રના ઉદાહરણ આપ્યા છે, જેમાં અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે તથા જે સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દેખાડે છે તે સાચા જૈન શાસ્ત્રો છે. આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમાં તો અલગ અલગ બધા જ આનું વર્ણન છે કે સત્ય ધર્મ કયો, અસત્ય ધર્મ કયો, અન્ય ધર્મ કયા, એ પ્રકરણમાં છે કે સાચા શાસ્ત્ર કયા. તો ત્યાં એમણે એવી રીતના એ એંગલથી આપ્યું છે પરિભાષા કે જેમાં વસ્તુનું અનેકાંતમય સ્વરૂપ, આ વસ્તુ કેવી છે, કોઈ પણ દ્રવ્ય કેવા છે, તેમાં અનેક ધર્મો એક સાથે રહેલા છે. તો જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે, જે સાત તત્વ છે એનું નિરૂપણ સાચી રીતે અને અનેકાંત રૂપે કરેલું છે તથા જેમાં રત્નત્રય, એ બધું વર્ણન કરીને વોટ ઇઝ ધ પર્પઝ, કે જેમાં રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ બતાવે છે એ જ સાચા શાસ્ત્ર. જો આગળ નીચે નિયમ સર, તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને જ આગમ અથવા શાસ્ત્ર કહે છે. આપણા જે ઘણા બધા શાસ્ત્રોમાં જે આચાર્ય ભગવાન જ્યારે લખે તો શું કહે છે કે જેવું તીર્થંકર ભગવાને કહ્યું છે એવું હું અહીંયા શાસ્ત્રમાં લખું છું. એમ નથી કહેતા કે હું આ મારી મતિથી લખું છું. ઓલવેઝ રેફરન્સ કેનું આપે? તીર્થંકર દેવ. આપણે સમયસાજી આદિ ગ્રંથમાં આગળ મંગલાચરણમાં શું આવે? મંગલાચરણની પહેલા ઓલું આવે ને કે અદ્ય મૂળ ગ્રંથ કરતા. કોણ છે મૂળ ગ્રંથ કરતા? શ્રી સર્વજ્ઞ દેવ. કે આ ગ્રંથના કરતા કોણ છે? આચાર્ય કુંદકુંદ નથી, સર્વજ્ઞ ભગવાન છે. સર્વજ્ઞ ભગવાન પછી ગૌતમ ગણધર પછી પરાપર મુનિઓથી આ વાણી જ્યાં કુંદકુંદ આચાર્ય સુધી પહોંચી. તો અત્ર સૂત્ર કરતારમ શ્રી કુંદકુંદ દેવ એમ કરીને લે કે જેણે સૂત્રની રચના કરી છે એ કુંદકુંદ આચાર્ય, પણ ગ્રંથની રચના કોણે કરી છે? એ સર્વજ્ઞ ભગવાન. અહીંયા એ શું કહે છે કે તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર, પૂર્વાપર એટલે પૂર્વ અને અપર, કે પહેલા જે કીધું તું અને હવે જે કહે છે એમાં કોઈ વિરોધ આવતો નથી. અત્યાર સુધી અનંતો તીર્થંકર થઈ ગયા ને ભૂતકાળની ચોવીસીઓમાં, તો પહેલા કઈક મોક્ષમાં બીજો કીધો હશે, મહાવીર ભગવાને કઈક જુદો કીધો હશે કે નહીં. અરે બધા જ તીર્થંકરને લોકાલોકનું જ્ઞાન છે ને, તો એમને તો જ્ઞાન છે ને પહેલા તીર્થંકર ભગવાને શું કીધું તું. પણ જ્યાં અહીંયા વસ્તુનું સ્વરૂપ જ એક પ્રકારે છે, એમનો ઉપદેશ પણ એ જ પ્રકારે આવે છે, એમાં કોઈ ભેદ ફેર પડતો નથી. તો પૂર્વાપર દોષથી રહે એટલે કોઈ એમાં જુદા પણ હોતું નથી અને શુદ્ધ છે તેને આગમ કહેવાય છે. જો થર્ડ પોઈન્ટ આગળ પ્રવચન સારમાંથી, ખરેખર આગમ વિના પદાર્થનો નિર્ણય કરી શકાતો નથી. આ ગાથા મારી હમણાં જ ચાલે છે પ્રવચન સારના સ્વાધ્યાય, ગઈકાલે પ્રવચન સાંભળ્યું. ખરેખર આગમ વિના પદાર્થનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે ઉત્પાદ વેલ ગ્રોહ ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર હતું. એક ગાથામાં, આની પહેલાની ગાથામાં શું કીધું કે જેમને આગમનો અભ્યાસ નથી એમને વસ્તુ સ્વરૂપનો નિર્ણય નથી, અને જેમને વસ્તુ સ્વરૂપનો નિર્ણય નથી તો એ પદાર્થમાં સ્થિરતા લાવી શકતા નથી, અને સ્થિરતા લાવી શકતા નથી તો મુનિરાજની પરિભાષા શું કીધી કે જે સ્વરૂપાચરણ કરે, જે પોતાના સ્વરૂપના આનંદમાં જ મસ્ત છે એ મુનિ છે. તો જે સ્થિરતા લાવી શકતા નથી એનો મતલબ મુનિ પણ નથી. એટલે મુનિરાજ કોને કહેવાય કે જેને આગમનો સ્વાધ્યાય હોય તે. એમ કરીને આખું મોક્ષ આ પરમાગમનું વર્ણન કર્યું. આ એના પછીની ગાથામાં કહે છે કે આગમ કેવા છે કે જે પદાર્થનો નિશ્ચય કરી, ખરેખર આગમ વિના પદાર્થનો નિશ્ચય કરી શકાતો નથી. સાચું વસ્તુ સ્વરૂપ આગમના કીધા વગર આપણને કેવી રીતના ખબર પડે છે, કારણ કે આગમ જેને ત્રણેય કાળ ઉત્પાદ વે દ્રવ્ય ત્રણ લક્ષણો પ્રવર્તે છે. ભૂતકાળમાં પણ આગમમાં પદાર્થનું વર્ણન કેવી રીતના કર્યું હતું કે ઉત્પાદ વે દ્રવ્ય યુક્તમ સત, અને વર્તમાનમાં પણ કેવી રીતના કરે છે ઉત્પાદ વે દ્રવ્ય યુક્તમ સત, ભવિષ્યમાં પણ એવી રીતના જ કરશે. કેમ કે જ્યાં પદાર્થ જ એ જાતના છે અને એમાં ફેરફાર નથી થતો તો આગમમાં ફેરફાર કેવી રીતના થાય, એટલે આગમમાં પણ પદાર્થનું વર્ણન ત્રણેય કાળે એવી રીતના જ થાય છે. એવા સકળ પદાર્થ સાર્થ, બધા જે પદાર્થો છે એના સમૂહ, એના યથાતથ જ્ઞાન વડે, જેવું પદાર્થ છે એવું જ જ્ઞાન જે આગમમાં સુસ્થિત અંતરંગથી ગંભીર છે, જેમાં સુસ્થિત રીતે એના અંતરંગમાં ભરેલું છે એવા આ પરમાગમ ગંભીર છે. શું છે આપણો ક્વેશ્ચન? સાચા શાસ્ત્ર કેવા હોવા જોઈએ? તો કેવા હોવા જોઈએ કે જેમાં સમસ્ત પદાર્થોના ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ ત્રણેય કાળે હંમેશા એ જે વ્યવસ્થા રહેનારી છે એના વર્ણનથી ગંભીર છે એવા એ શાસ્ત્ર છે. ખ્યાલ આવે ને? જો આપણે ફરીથી, વોટ ઇઝ ધ લાર્જર કોન્ટેક્સ? સાત તત્વોનું આપણું પ્રકરણ છે, એમાં આપણે અગ્રહિત મિથ્યાત્વની સામે સાત તત્વની વાત કરી લીધી. હવે ગ્રહિત મિથ્યાત્વને દૂર કરવા માટે શું કરવું પડે કે સાચા દેવ ગુરુ અને શાસ્ત્રને સમજવા પડે. સાચા દેવ અને ગુરુને સમજવા માટે પંચ પરમેશ્વરીના બધા લક્ષણોને આદિની વાત કરી. હવે સાચા શાસ્ત્રને સમજવા માટે અહીંયા આગમનું સ્વરૂપ કહે છે. ખ્યાલ આવે છે ને કે સાચા શાસ્ત્ર કેવા હોવા જોઈએ? અને હવે અહીંયા સમાપન કરતા સર્વજ્ઞ દેવ કેવા હોવા જોઈએ અને ધર્મ કેવો હોવો જોઈએ, એ બે પ્રશ્ન છે. જો આપણે વાંચી લઈએ ફટાફટ, સર્વજ્ઞનું લક્ષણ શું છે? આપણે તો જાણીએ જ છીએ સર્વજ્ઞનું લક્ષણ શું છે, જે વિતરાગી હોય અને ત્રણેય લોક ત્રણેય કાળના સમસ્ત પદાર્થોનું બધું જ્ઞાન એમને સ્પષ્ટ પ્રત્યક્ષ ઝલકતું હોય એને સર્વજ્ઞ કહેવાય છે. જો અહીંયા આ બૃહદ સ્વયંભૂ સ્તોત્ર છે એમાંથી છે, હે જિનેન્દ્ર તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે, જે વક્તા હોય એટલે જે તીર્થંકર પરમાત્મા હોય ને, હિતોપદેશી હોય ને, તો સમસ્ત મુનિરાજ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ કરતા પણ શ્રેષ્ઠ વક્તા કોણ છે? કે જિનેન્દ્ર ભગવાન છે. વક્તાઓમાં શ્રેષ્ઠ છે ચરાચર, જંગમ તથા સ્થાવર. આપણે આ જગતમાં છ દ્રવ્ય છે ને, છ દ્રવ્યમાંથી ચાર દ્રવ્ય સ્થિર છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ ચાર દ્રવ્ય સ્થિર છે, ક્યાંય ગમન કરતા નથી. અને જીવ અને પૂતગલ કેવા છે? ગમન કરે છે. તો અહીંયા સ્થાવર અને જંગમ, સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે ગમન કરતા. તો એવા જગતને પ્રતિક્ષણ પ્રત્યેક સમય ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું એવું તારું વચન સર્વજ્ઞનું ચિહ્ન છે. તમે સર્વજ્ઞ છો નક્કી કેવી રીતના થયું? કે તમે આ એવા પદાર્થોનું વર્ણન કરો છો કેવા, કે જે ચર અને અચર છે, ગમન કરે છે અને ગમન નથી કરતા. પ્લસ એ પદાર્થો કેવા છે? કે પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય દ્વારા એનું પરિણમન ચાલુ છે. એવા પદાર્થોનું જે વર્ણન તમારી વાણીમાં આવે છે, દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે તમે સર્વજ્ઞ ભગવાન છો. ખ્યાલ આવે છે ને? આ તો આ બધા આ સ્વયંભૂ સ્તોત્ર છે ને, સ્વયંભૂ સ્તોત્ર એટલે એમાં તીર્થંકર ભગવાનની અને અરિયન ભગવાનની સ્તુતિ આવી હોય, એટલે અનેક જુદા જુદા વિશેષણોથી ભગવાનની ભક્તિ કરે. તો અહીંયા ભક્તિ કેવી રીતના કરી છે? કે જેની વાણીમાં સમસ્ત પદાર્થનું એવું અનેકાંતમય ઉત્પાદ્ય દ્રવ્ય રૂપ વર્ણન આવે છે, બસ એ વાણી પરથી જ ખબર પડી જાય છે કે તમે સર્વજ્ઞ ભગવાન છો. અને જો છેલ્લું 25મો ક્વેશ્ચન, જૈન ધર્મ શું છે? જૈન ધર્મ તે રાગ અને દ્વેષ, અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાન અને અંશે રાગ દ્વેષનો અભાવ થતા જૈન ધર્મની શરૂઆત થાય છે. આ જૈન ધર્મ એટલે આપણે જે જન્મથી જૈન કુળમાં જન્મ્યા તો એ કઈ જૈન ધર્મ નથી. આપણે જૈન ધર્મ એટલે સમજો, આપણે આ આપણે રથયાત્રા આદિ કાઢીએ છીએ ને, તો રથયાત્રામાં આપણે ઓલો ઝંડો આગળ લઈને ફરીએ અને અમે જૈન છે એ કેવું પણ જૈન ધર્મ નથી. તો જૈન ધર્મ શું છે? આપણા આત્મામાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની ઉત્પત્તિ થવી એ ધર્મની શરૂઆત છે, અને એ જ રસ્તા પર આગળ વધીને સર્વજ્ઞ પરમાત્મા થવું એ ધર્મની પૂર્તિ છે, પૂર્ણતા છે. ખરેખર જૈન ધર્મ કોને કહેવાય? રાગ દ્વેષ ને અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવને જૈન ધર્મ કહે છે. બોલો, જૈન ધર્મ નામનો કોઈ ધર્મ વિશ્વમાં છે કે નહીં? જે રીતના વિશ્વમાં હિન્દુ ધર્મ આદિ બધા ધર્મ છે ને, અરે વિશ્વની અંદર આત્મામાં જે શુદ્ધિ પ્રગટ થાય તેને જૈન ધર્મ કહેવાય છે. આપણે સ્કૂલમાં એડમિશન લઈએ તો રિલિજિયન ને બધું પૂછે ને, એ તો ખાલી આ લૌકિક સંજ્ઞાઓ છે બધી આપણી અત્યારે, બાકી ખરેખર આત્માની શુદ્ધિ વિશેષને જૈન ધર્મ કહેવાય છે. જો રાગ દ્વેષ ને અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ તેને જૈન ધર્મ કહે છે. અજ્ઞાન અને અંશે રાગ દ્વેષનો અભાવ થતા જૈન ધર્મની શરૂઆત નિશ્ચય સમ્યક દર્શન થતા ચોથા ગુણ સ્થાને થાય છે. જ્યાં પોતાનો આત્માનો સાચો અનુભવ કર્યો તો અંશે આત્માનું સાચું જ્ઞાન પણ થયું ને, અને સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર પણ થયું, તો એને જૈન ધર્મની શરૂઆત કહેવાય છે. પછી જેટલે જેટલે અંશે રાગ દ્વેષનો અભાવ થાય તેટલે તેટલે અંશે જૈન પણ વધતું જાય છે, અને કેવળ જ્ઞાન થતા પૂર્ણ જૈન પણ પ્રગટે છે. ખ્યાલ આવે છે? પોતાના જ આત્માની શુદ્ધિ, એની ઉત્પત્તિ, એની વૃદ્ધિ અને પૂર્ણાહુતિ તેને જૈન ધર્મ કહેવાય છે. જો આ રીતે આપણે આ સાત તત્વનું જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો 7મો અધિકાર અહીંયા પૂરો થાય છે. આના પછીનો 8મો અધિકાર છે એ પણ બહુ સરસ છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમથી કરશું. એ 8મા અધિકારમાં આપણે પ્રમાણ, નય અને નિક્ષેપ, એ જ્ઞાનના જે બધા ભેદ પ્રભેદો છે એની બહુ સુંદર ચર્ચા એમાં આવશે. તત્વાર્થ સૂત્રના આધારે આપણે થોડુંક લેશું. એની પહેલા આ 7મો અધિકાર જે આપણે સ્વાધ્યાય કર્યો એની એક સરસ મજાની એક્ઝામ આપણે લેશું. એક્ઝામ માટે આ વખતે કંઈક નવું કરવાનો વિચાર છે. આપણે એવી રીતના મલ્ટીપલ ચોઇસ જેવું જ કંઈક પેપર રાખશું, અને એને પણ આપણે ઓનલાઈન, હવે અત્યારના બધા અહીંયા આવીને લખી શકે એવું અઘરું પડે છે, તો આપણે ઓનલાઈન જ એક્ઝામ લેશું. તો એ એક્ઝામ આપણે જે પાઠશાળાનો ગ્રુપ છે એના ઉપર મોકલવામાં આવશે. ચાલો જીનવાણી સ્થિતિ.
હે જીનવાણી ભારતી, તો જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જ્યાં વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેખ મૂળો.
બોલો જીનવાણી માતનો જય હો.